તારીખ 24/5/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 176 અને 177 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 129
ભૂતિ દર્શન સ્વાનુ 121/176માં પ્રશ્ન આત્મ પ્રાપ્તિ માટે ત્યાગ વૈરાગ્યની મુખ્યતા છે ખરી? અમુક ત્યાગ વૈરાગ કરવો પડે, વૈરાગ્ય પૂર્વક નો ત્યાગ, એને ત્યાગ વૈરાગ્ય કહે છે. સમાધાન. પ્રથમ આત્મા કેમ પામાય તેની ભાવના સૌથી પહેલા શું લીધી, કે આત્મ પ્રાપ્તિ કેમ થાય તેની ભાવના હોવી જરૂરી છે. ભાવના પૂર્વક તત્વ વિચાર, પછી ભાવના પૂર્વક સ્વાધ્યાય, આટલું મુખ્ય હોય છે મુમુક્ષુની ભૂમિકામાં. ત્યાગ વિરાગ પહેલેથી નથી,
બરાબર.
આત્મ પ્રાપ્તિની ભાવના, ભાવના પૂર્વક તત્વ વિચાર, તત્વ વિચારના સાધના સાધનમાં સ્વાધ્યાય, પછી ત્યાગ વિરાગમાં પણ જેટલો પોતે આત્મા તરફ વળી એટલી અંદરથી વિરક્તિ આવે અને બહારનો રસ વિરક્તિ અને રસ ઉતરી જવો એ વૈરાગ્ય છે. શબ્દ બે વાપર્યા છે પણ ત્યાગ લીધો નથી. પ્રશ્નમાં ત્યાગ વિરાગ છે તે ત્યાગ વિરાગ શબ્દ વાપર્યો છે, પણ ભાવનાથી, તત્વ વિચારથી, સ્વાધ્યાયથી જેટલો આગળ વધે આત્મા તરફ વળે, એટલે શું છે કે આત્મા પ્રાપ્તિની દિશામાં જેટલો આગળ વધે એટલી અંદરથી વિરક્તિ આવે. એક બાજુ ઝૂકે તો બીજી બાજુનો ઝુકાવ છૂટે. જે આસક્તિ બાજુનો ઝુકાવ છે એ વિરક્તિ થી ઘટતો જાય છે, ઓછો થતો જાય છે. જેટલી વિરક્તિ ને જેટલું નિરસપણું આવે એટલો વૈરાગ્ય ગણવામાં આવે છે, અથવા એટલી ઉદાસીનતા ગણવામાં આવે છે. કૃપાળુદેવ ઉદાસીનતા શબ્દ વધારે વાપરે છે. મોક્ષની ભૂમિકા છે ને, એટલે વૈરાગ્ય જ્ઞાનીને લીધો છે મુખ્ય, પણ મુનિઓને લીધો છે. મુમુક્ષુની ભૂમિકામાં ઉદાસીનતા લીધી છે. જ્ઞાનીને મુનિને ઉદાસીનતા કહેવાય છે, શબ્દો તો બધા બધે વપરાય છે, પણ નિરંતર ઉદાસીનતાનો ક્રમ 172માં લીધો. એટલે મુમુક્ષુએ આ બાજુ જેટલો આગળ વધે એટલો ઉદાસીનતાનો ક્રમ ચાલુ થાય. એટલે ઉદાસીનતા આવે એની ડિગ્રી વધતી જાય, એ ઉદાસીનતાનો ક્રમ છે. ઉત્તરો ઉત્તર ઉદાસીનતા વધતી જાય. વિરક્તિ આવે અને બહારનો રસ ઉતરી જાય, એટલે બહારના પ્રસંગો અને ભોગ ઉપભોગના પદાર્થો એ બધામાંથી રસ ઉતરી જાય. અંતરમાં અમુક પ્રકારે એ બધું હોય છે. અમુક પ્રકારે એટલે શું, જે જે રીતે જેટલી 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 સ્ટેજમાં આવે એ પ્રકારે એ બધું હોય છે. ઉદાસીનતા, વિરક્તિ, વિરક્તિ ને વૈરાગ્ય કયો, વૈરાગ્ય વિરક્તિ કયો, ઉદાસીનતા કયો, એ હોય છે. પ્રથમ સમજણને માટે તત્વ વિચાર સ્વાધ્યાય શ્રવણ મનન તે હોય છે, ભાવના પૂર્વક લઈ લેવું જોઈએ. ભાવના તો પાયાની વાત છે, નહીતર તત્વ વિચાર સ્વાધ્યાય શ્રવણ એ બધું શુષ્ક થઈ જાય. જો ભાવના વિનાનું હોય તો શુષ્ક થઈ જાય. અને શોભ શમન અહમ ભાવનું, એટલે કે શાસ્ત્રીય અભિનિવેશનું પણ કારણ થઈ જાય, કે હું સમજુ છું એ વાત ઊભી થાય એમાંથી. ભાવનાનું વાચ્ય પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા, ઈચ્છા શબ્દ છે એ આપણે સામાન્ય છે એટલે આમાં નથી વાપરતા. પ્રાપ્તિની તીવ્ર ઈચ્છાને ભાવના કહેવામાં આવે છે, કે જે તીવ્ર ઈચ્છાને વશાત જીવ પોતાની ભાવના પૂરતી અથવા ઈચ્છા પૂરતી માટે પ્રયત્ન કર્યા વિના રહી શકે નહીં. એનું ઉપલક્ષણ કે ભાવના વાળાનો પ્રયાસ ચાલે ચાલે ને ચાલે, જો પ્રયાસ ન ચાલે તો ઉપર ઉપરની ઈચ્છા સમજવી, ભાવના નહીં. પછી તો જે શુષ્કતા નથી આવતી એનું કારણ શું છે, કે ભાવના વિશેષ હોય તો એને ભાવનાથી ભીંજાયેલું હૃદય પણ કહેવામાં આવે છે. ત્યાં શુષ્કતા, ભાવના યથાર્થ હોય તો શુષ્કતા ન આવે. તે ત્યાગ વૈરાગ તો જેટલો અંતરમાંથી વિભાવનો રસ છૂટે, એ વાત પહેલા રસની વાત લીધી, ફરીને રસની વાત લીધી, કેમ કે આ ભૂમિકા રસ તોડવાની છે. રસ તોડવાની શરૂઆત અહીંથી થાય છે, જ્ઞાન દશામાં રસ જ તૂટે છે. ચોથે ગુણસ્થાને અવિરત શૂન્ય દ્રષ્ટિ લીધા છે, તો મુમુક્ષુ આગળ વધીને મુમુક્ષુતા પૂર્ણ કરીને પછી જ્ઞાન દશામાં પ્રવેશ કરે છે. અને પહેલા જ્ઞાન દશામાં પ્રવેશ કરે ત્યારે એને અવિરત વિશેષણ લાગે છે. કેવું વિશેષણ લાગે છે? અવિરતીનું વિશેષણ લાગે છે, કે બાહ્ય ત્યાગનું કોઈ ત્યાં કમ્પલસરી નથી. તો મુમુક્ષુને તો કમ્પલસરી હોવાનો સવાલ જ નથી, જ્યારે જ્ઞાનીને કમ્પલસરી નથી તો મુનિને કમ્પલસરી હોવાનો સવાલ નથી. તો પછી છે શું? કે વાત એ છે કે રસ તૂટવો જોઈએ. રસ તૂટતા 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 મુમુક્ષુતા મને હદ છેલ્લી હદ સુધી રસ તૂટી, અને પછી જ્ઞાન દશામાં આવે ત્યારે પણ રસ તૂટતા 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 પછી પંચમ ગુણ સ્થાનમાં આવે ત્યારે ત્યાગ શરૂ થાય. પણ એ ચોથા ગુણ સ્થાનના અંત સુધી અને મુમુક્ષુતાના પ્રારંભથી લઈને રસ તોડવાની પ્રક્રિયા ચાલે છે. પરિણામ મોક્ષની ભૂમિકામાં રસ તોડવાનો રામબાણ પ્રયોગ અવલોકન છે. નિજ પરિણામોનું અવલોકન કરવું, પોતાના દોષોનું અપક્ષપાતપણે જોવું, એ દોષનો રસ તૂટવાનો રામબાણ ઉપાય છે. આમ તો વેદના આવે ત્યારથી નિરસ થતો જાય, કેમ કે વેદના વાળોનો ક્યાંય ઉપયોગ ચાલે નહીં, ઉદયમાં ઉપયોગ ન ચાલે. વેદના એવી આકરી ચીજ છે, જરા ઝૂણા જેવી વાત છે ને, તો ત્યારથી નિરસતા આવી, એ નિરસતામાં અવલોકનમાં વિશેષ પ્રકારે આવે, જ્ઞાન દશામાં એથી વિશેષ પ્રકારે આવે છે. તો જેમ ઉપર જાય એમની રસ્તા વધતી જાય છે. એટલે ત્યાગ વૈરાગ્ય તો જેટલો અંતરમાંથી, પછી કોઈ શું કરે છે કે વિશેષ પરિણામમાં કસાયની મનતા હોય તો ત્યાગ બી કરી લે, તો એનો કઈ નિષેધ નથી કે ત્યાગ કરવો જ નહીં. એટલો રસ તૂટે ને ત્યાગ કરવો જ નહીં એવો કોઈ નિષેધ નથી. ત્યાગ પોતાને સહેજે પરિણામ અંદર રહેતા હોય તો ત્યાગ કરવાની પણ છૂટ છે. એટલે ત્યાગ વૈરાગ સાથે લઈ લે છે, કોઈ ત્યાગમાં આવે પણ છે. વૈરાગ્ય સરખો હોય, ત્યાગ જુદા જુદા હોય છે. વૈરાગ્ય તો બરાબર હોય, જ્ઞાની ને જ્ઞાની ની ભૂમિકા નો વૈરાગ્ય મોક્ષો ને ત્યાગ બધાને એક સરખો ન હોય. કેમ કે કોઈ ઇન્દ્ર હોય, કોઈ ચક્રવર્તી હોય, કોઈ તિરિંચ હોય, એને કઈ ત્યાગ કરવાનું હોય જ નહીં. લ્યો, તિરિંચ ને કપડા નથી, દાગીના નથી, મકાન નથી, આબરૂ કીર્તિ નથી, બીજું કોઈ સાધન સામગ્રીને સગવડની વ્યવસ્થા કરતા નથી, તો એને હું ત્યાગ કરવાનો રહ્યો. છતાં ચોથે ગુણ સ્થાને પણ હોય ને પાંચમે ગુણ સ્થાને પણ હોય, એટલે એનો કોઈ નિયમ નથી. અને કોઈ મંદ કસાય હોય અને ત્યાગ કરે, મુમુક્ષુ હોય ને ત્યાગ કરે મંદ કસાય હોય ને. કૃપાળુદેવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો અને ચાલુ રાખ્યો, વ્યાપારમાં પ્રવેશ કર્યો અને વ્યાપાર પણ ચાલુ રાખ્યો, પણ અંતર વૈરાગ્ય ઘણો હતો. એમ ન કહી શકાય કે અંતર વૈરાગ્ય ઓછો હતો. એની સાબિતી શું? એક જ ભાવ રહ્યો. માટે બહારના ત્યાગ ઉપર કે બહારની શુભાશુભ પ્રવૃત્તિ ઉપર નિર્જરાનો હિસાબ કિતાબ નથી. એ વિશે જરા વધારે ગહન છે, એ વિશે વધારે ગહન છે. અંતર પરિણતિ કામ કરે, એના ઉપર કામ કરે. લોકોને પ્રવૃત્તિ દેખાય, એ પ્રવૃત્તિ એમની મહાનિર્જરાનો નિમિત્ત થતી હોય, કોઈ સમજાય નહીં. પણ વસ્તુ સ્થિતિ તો વસ્તુ સ્થિતિ છે, કોઈ સમજે કે ન સમજે, વસ્તુ સ્થિતિ કઈ બદલતી નથી. એક ભાવ પછી એ સીધા લીમાં વ્યાજે છે, એ વાત નક્કી છે. એમના નિર્મળ શ્રુત જ્ઞાન માં એમ ભાષું, ધારીને દેહ એક જ જાસું સ્વરૂપ સ્વદેશ જો, તો કે એવું થાય કે કેવળ જ્ઞાનમાં ભાષે એવી રીતે શ્રુત જ્ઞાનમાં ભાષે, એવો પ્રકાર હોય છે. વસ્તુ સ્થિતિ છે એ
રીતે એક ભાવ વાળા છે અને અમુક જ્ઞાનીના ચાર ભાવ. એક જ્ઞાની મનિદશા અંગીકાર કરીને સ્વર્ગમાં ગયો, એક ગ્રસ્થાશ્રમમાંથી સ્વર્ગમાં ગયો.
જ્ઞાનીઓ છે એ નીચેના સ્વર્ગમાં જાય છે, સનત કુમાર મહેન્દ્ર માં હોય છે. એમ બે ના ફળમાં ફરક છે, કેમ કે મુનિઓનો સ્વભાવ ઉત્કૃષ્ટ છે, પંચમહાવ્રત સમિતિ ગુપ્તિ નું પાલન કરે છે જે સ્વભાવથી, એટલો સ્વભાવ જ્ઞાની ને ચોથા ગુણ સ્થાને નથી હોતો. અને કેટલાક પાપના પરિણામો પણ હોય છે વેપાર ગ્રસ્તી વગેરેમાં. એટલે એમને શુભનો રસ પણ એટલો તીવ્ર નથી. એટલે શુભનો રસ તીવ્ર થતા અગત્યની સ્થિતિ મોટી પડે, જેમ અશુભનો રસ થતા આઘાતીની સ્થિતિ મોટી પડે, બહુ અશુભ નો રસ વધી જાય તો કરી નરક ના બદલે ત્રીજી નરક માં જાય, એથી વધી જાય તો પાંચમી માં જાય, સાતમી નરક માં જાય. એમ અશુભ નો રસ વધતા જેમ અઘાતી એટલે આયુષ કર્મ નો સ્થિતિ લાંબી પડે, એમ શુભ નો રસ થતા પણ અઘાતી ની સ્થિતિ લાંબી પડે. ઘાતી અઘાતી માં ઉલટું સુલટું છે, કર્મ ની પ્રકૃતિ માં એવા બધા હિસાબ કિતાબ થોડા વિચિત્ર છે. એટલે એ ઉપલા સ્વર્ગ માં જાય, સંચિત કર્મ સરખા નથી, દરેક ના સંચિત કર્મ ની સ્થિતિ સરખી નથી, દરેક ના પુરુષાર્થ ની તારતમ્યતા સરખી નથી. એવું છે. પણ આ કાળમાં પંચમ કાળમાં જે મુનિ થાય ભાવલિંગી સંત એક અવતારી થી લાંબા ન હોય. અત્યારે સાતમું ગુણસ્થાન આવવું બહુ દુષ્કર છે. ચોથું સહેલી આવે, સાતમું ગુણસ્થાન આવવું એટલું સહેલું નથી. પ્રચંડ પુરુષાર્થ નો વિષય છે. એ હદે જે પહોંચ્યા મુનિઓ એક અવતારી લગભગ હોય, એમાં એને લાંબા ભાવ ન હોય. કુંકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય બધા જે મુનિઓ થયા, મનુષ્ય થઈને વ્યા જવાના એવું અનુમાન છે. શું કે છે કે ત્યાગ વૈરાગ્ય તો જેટલો અંતર માંથી વિભાવ નો રસ છૂટે એટલો હોય. રસપૂર્વક ત્યાગ ન કરે અને રસ ન હોય, નિરસતા હોય તો સહેજે મૂકી દે, મારે આ વસ્તુ છોડી દેવી છે. અંતરમાં આત્મા તરફ વળે એટલી વિરક્તિ તો ભૂમિકા પ્રમાણે હોય, જેની તો પહેલેથી શરૂ થાય, વેદનાથી જ વિરક્તિ શરૂ થાય ને, એ તો હોય જ. કેમ કે જો વિરક્તિ ન હોય તો એ તો અવરોધ છે, આસક્તિ તો અવરોધ છે જ તે. શું એને વિભાવ રસ્તો નડે છે, વિભાવ રસ્તો ચોક્કસ અવરોધ કરે છે, આત્મગુણ ને બાધક જ છે. એટલે વિભાવ રસ્તો ઘટવો જોઈએ જોઈએ ને. તે વિરક્તિ અથવા અંતર વૈરાગ્ય અથવા ઉદાસીનતા એ અનિવાર્ય છે. એ નાસ્તિનું પડખું છે, તો પણ અસ્થિ વધે ત્યાં નાસ્તિ ઘટે, નાસ્તિ એમને એમરે નસ્તિ વધે એવું ક્યાંય હોય. એટલે જેવા જેટલા ચીકણા પરિણામ પહેલા થતા હોય એટલા ચીકણા પરિણામ પછી પછી પછીની ભૂમિકામાં ન થાય, ચીકાશ ફૂટતી જાય, ઘટતી જાય. ઉદય તેવો ને તેવો હોય તો તે તેની સાથે સાચી સમજણ વિરક્તિ તો અન્ય માણસોમાં ઉદાસીનતા પણ આવે છે, અન્ય મતિમાં પણ. પણ અહીંયા તો વિરક્તિની સાથે સાચી સમજણ, અને એ સમજણ માટે સ્વાધ્યાય સત્સંગ, એ સ્વાધ્યાય સત્સંગ ઉપર વિશેષ પોતાનો વિચાર, પોતાની સુવિચારણા અને ચિંતન મનન એ બધું આપોઆપ સહેજે સહેજે હોય છે. પણ અમુક વિરક્તિ તો હોવી જોઈએ. કેમ કે પ્રશ્ન એ પૂછ્યો છે કે ત્યાગ વિરાગ હોય કે નહીં, કે ભૂમિકા પ્રમાણેની અમુક વિરક્તિ તો હોય હોય ને હોય, જેમાં કારણ ક્યાંય ફેર ન પડે એવું બને. કદાચ બાહ્ય ક્રિયામાં ફેર ન પડે તો પણ અંતર પરિણીતિમાં તો ફેર પડે પડે ને પડે. ઇન્દ્ર છે કે ચક્રવર્તી છે, એને તો એ જેટલા એ પૂન છે એટલી જ બાહ્ય ક્રિયા રહેવાની. ઇન્દ્ર છે, ઇન્દ્રાસન ઉપર આવીને બેસવાના, પછી એમ નો કે આ જને સાદું બનાવી નાખો લાકડા નું મારું સિંહાસન, હા દેવદાર ના પાટિયા લાવીને, એ તો એ હીરા ને રત્ન જડી જે હોય એ પ્રમાણે જ હોય, અને એને ગળામાં બધા જે દાગીના ને હાર પહેરતા હોય એમાં કે આ એક માળા ઓછો કરો, મારે ઓછી કરો, મારી વિરક્તિ થોડી વધી છે એમ ન હોય, એ તો એના જે અનુચર હોય એના જે બીજા દેવો સેવક હોય છે એ બધા એને એ રીતે જ ઠઠાડે, એનો ઉપયોગ હોય કે ન હોય, ઓલા તો બરાબર આપ તો ઇન્દ્ર છો, આપણે એમ શોભે જ કેવી રીતે, ઇન્દ્ર હોય ને આ ન હોય કેવી રીતે શોભે, હા ભાઈ અમારો ઉપયોગ નથી લાગતો, હવે આપનો ઉપયોગ નહીં લાગતો, એમનો નહીં લાગતો, પણ હવે અમને ન ફાવે એ બધું, હા ઠીક બરાબર ઠપકારે જ રાખે, એટલે એ રીતે ફરક ન પણ પડે, પરિણામમાં ફરક પડે, પરિણામમાં એને રસ ન હોય તોય ભલે, ન હોય તોય ભલે, તો એને અવધિક જ્ઞાનમાં તો દેખાઈ ગયું છે કે અહીંથી ફરાણી જગ્યાએ મનુષ્ય થઈશ, ત્યાં સંપૂર્ણ ત્યાગ વિરાગ કરીને સીતાલીમાં જઈશ, કેમ કે એક અવતારી છે, સુધર્મ ઇન્દ્ર છે એ એક અવતારી છે, અમુક વિરક્તિ તો હોવી જ જોઈએ, એનો અર્થ કે સહેજે સહેજે અમુક વિરક્તિ તો હોય જ છે, ખેંચી તાણીની વાત નથી, સહેજ હોય છે, રસ આવે નહીં, અને આત્માનો જે રસ છે, આત્મકલ્યાણનો જે રસ છે, એ રસ જ એવો છે કે ઓલા રસને ઠંડો કર્યા વગર રહીએ નહીં, ફીકો કર્યા વગર રહીએ નહીં, પશ્ચાતાપમાં જ રસ તૂટવા માંડે ને, ઘરે મેં કેવા કેવા પરિણામ કર્યા હતા, કેટલું કેટલું મારું અહિત કર્યું, મેં મારા આત્માની દયા પાડી નહી, અધમા અધમ અધિકો પતિ, રસ ઠંડો થાય તે તો એકદમ સ્વાભાવિક છે, તો એકસો છોતેર છે, 177 સત સરળ છે, સુગમ છે, સહજ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે, તો અમને એવું કેમ ભાસતું નથી, કૃપાળુદેવને ભાસ્યું, આ કૃપાળુદેવનો 211મા પત્રનો વચનામૃત છે, પછી 7માં લીધું છે, પણ ત્યાં થોડી વિશેષ વાત લીધી કે સત સુગમ છે અને સરળ છે, સર્વત્ર એની પ્રાપ્તિ પણ હોય છે, તો પણ સતને બતાવનાર સત જોઈએ, એટલી કન્ડિશન એમણે 207માં નાખી છે, પછી એ વાતને દોહરાવી છે એમણે 211માં, સત આત્માનો સ્વભાવ છે માટે સહજ છે, આત્મા સ્વરૂપ જ સહજ છે, એટલે એને સહજાત્મ સ્વરૂપ કહેવામાં આવે છે, સહજ એટલે શું, સ્વતઃ કોઈથી નહીં કરાયેલું એવું અકૃત્રિમ, એનું નામ સહજ, કે જેને કોઈ કારણ લાગુ પડે નહીં, શું કરવા આત્મા એવો છે, અનંત અનંત ગુણોથી સમૃદ્ધ એવો પદાર્થ, એવો શું કરવા છે, એ સહેજે એમ જ છે, કોઈ કારણ નથી, એનું કોઈ કારણ નથી, સ્વભાવને કારણ ન હોય, તેથી સ્વભાવના કારણનો તર્ક પણ ન હોય એમ છે, એટલે સત સહજ છે, પેલું શું લીધું, ત્યાંથી શરૂ કર્યું ઉત્તરમાં, કે સત આત્માનો સ્વભાવ છે માટે સહજ છે, તેને કોઈ બહાર ગોતવા જવું પડતું નથી, બહારમાં એને ક્યાંય શોધવું પડતું નથી, કોઈની પાસે માગવા જવું પડતું નથી કે મારો આત્મા તું લેવી દે ક્યાંકથી, કે પર વસ્તુમાંથી એ આવતું નથી એટલે પરાધીન નથી. આ ત્રણે બોલ પરાધીનતામાં આવી જાય છે. સત સ્વાધીન છે, પરાધીન નથી. એટલે બહારમાં ગોતવું પડે નહીં, માગવું પડે નહીં કે બહારમાંથી ક્યાંય આવે તો થાય ને નહીતર ન થાય એવું નથી. પોતાનો સ્વભાવ છે માટે સુગમ છે, પોતાનો જ સ્વભાવ હોવાથી સુગમ છે. સુગમ એટલે શું? સહેલાઈથી ગમ પડે તેવું, એનું નામ સુગમ. સહેલે સહેજે સહેજે સહેલાઈથી ગમ પડે તેવું. ગમ એટલે શું? ઓળખાવું કે આવું. જેમ સોનું ઓળખાય ત્યારે એને પણ હોનામાં એને ગમ પડશે, બીજાને ગમ નહીં પડે એનો. હે, આ ગતા ગમ કે ને, એમ ઓળખાય એવું છે. પોતાના પોતાનું સહજ સ્વરૂપ હોવાથી ઓળખાય એવું છે. અને એના માટે આપણે 172 નંબરનો પ્રશ્ન ચાલી ગયો કે ઓળખાય તે રીતે અનુભવમાં આવી રહ્યું છે. ઓળખાય તે રીતે પ્રત્યક્ષપણે તને અનુભવમાં આવી રહ્યું છે માટે સુગમ છે. તને પ્રત્યક્ષ પ્રગટપણે અનુભવમાં આવી રહ્યું છે એમાં દુર્ગમ શું હોય? કેવી રીતે દુર્ગમ હોય એ કહેતો પછી. સહજ છે અને સુગમ પણ છે. માટે સુગમ છે, સહજ છે. અને જે સુગમ હોય તે અસરળ કેવી રીતે હોય? માટે સરળ પણ છે. સત સરળ છે, તેથી સ્વભાવે કરીને સ્વરૂપે કરીને સત સરળ છે, તેથી સરળતા એની પ્રાપ્તિનો ઉત્કૃષ્ટ ઉપાય છે. ઠીક, સરળતાનો અતિક્રમણ સંક્ષેપમાં ચાલી ગયો. અને સરળતાને આપણે મુમુક્ષુની ભૂમિકાનો સૌથી ઊંચો ગુણ ગણ્યો છે. શું? કોઈની સાથે ગમે તેટલો વાંધો પીડ્યો હોય, એ વાંધો વાંધાની જગ્યાએ ન્યાયસર હોય તો ભલે ઉભો રહીએ, પણ એ સિવાયની વાતમાં પછી સરળતા હોવી જોઈએ, અસરળતા નહીં હોવી જોઈએ. ઉદય આવશે એટલે કોઈની સાથે કાંઈ, કોઈની સાથે કાંઈ, કોઈની સાથે તો કાંઈ થવાનું છે નથી, આ વગર રહે જ નહીં. એમાં કોઈ વાર સામાનું પણ થોડું ઘણું કારણ હોઈ શકે છે, અથવા પૂરું કારણ હોય ને પોતે ન્યાયમાં હોય એકદમ, માની લો એમ હોય, એ બનવા જોગ છે. સામાનો જ દોષ હોય પોતે તો ન્યાયસર હોય, પરંતુ મને ન્યાયસર આ બિલકુલ આ વાત બાંધાવાળી લાગે છે, આ વાત બરાબર મને બિલકુલ લાગતી નથી. પણ એ વાંધો વાંધાની જગ્યાએ ઊભો રહીએ, બીજી જગ્યાએ ઊભો રહીએ તો તે સરળતા નથી. ના, એ અસરળતાનો પ્રકાર છે. પછી શું અસરળતાનો પ્રકાર? શૈલ્ય થવું હોય કે ન થવું એ પછીની વાત છે, એ તો ન થાય, પણ અસરળતા તો થઈ જશે. અને અસરળતા થઈ એ આપણા સરળતાના પરિણામની વિરુદ્ધ ગયો, સરળતાના ગુણને હાનિ પહોંચે. ટુ ધી પોઈન્ટ વાત એટલી છે. આ તો સાલું પરિણમનમાં સમજવા જેવો વિષય છે. બીજો વ્યવહાર સરળ રહેવો જોઈએ એમ કેવું છે. તમે આમ કર્યું માટે હું અહીંયા આમનું આમ કરું એમ નહીં. તમે આમ કર્યું એની સામે મારો ત્યાં જ વાંધો છે, પછી બીજી જગ્યાએ મારો ક્યાંય વાંધો, બીજી જગ્યાએ મારો વ્યવહાર સરળતાપૂર્ણ પૂર્વવત. કેવો? પૂર્વવત. સરળતાના પરિણામ વાળો જીવ બહુ હળવો રહે છે, ઘણી હળવાશ નો અનુભવ થાય એમાં. અને જેટલો અસરળ થાય એટલું પરિણામમાં ઔપાધિક ભાવનો રસ વધે, વિભાવ ભાવનો રસ વધે અને એ નુકસાન કરે. આ સરળ પરિણામ વાળાને રસ નહીં વધે, વિભાવ રસ નહીં વધે, પછી બહુ મોટો ગુણ છે. ગુણગ્રાહીપણું એક બીજો વિષય છે, પણ આમાં સામાન્ય દોષ છે. એમાં ગુણગ્રાહીનો ક્યાં સવાલ ઉભો થાય? એક ઇસ્યુ ઉભો થયો. ટાંગ લડાવવી પાછી, હા, કે આટી મારવી, એ નહીં.
અમારા ઘરમાં પ્રસંગ છે જે રીતે
લાગુ નહી કરવાની સરળતા એમને, અહીંયા તો અસરળતા કરવાની એમને, બધે જ.
મોટું નુકસાન થતું હોય, મોટું નુકસાન થતું હોય, આ બાજુ એક જવાબદારી હોય
આપણા પરિણામ ક્યાં ખેંચાય છે એ જોવું પડે. પરાણે કરવાથી તો કોઈ બીજો ફાયદો નથી. સહજ રાખવાની વાત છે. સહજ થતું હોય અને સહજ થતું હોય એમાં નુકસાન બેર કરી શકાતું હોય તો કરવું. પણ એમ લાગે કે આ નુકસાન આપણે સહન નહીં કરી શકીએ તો પછી પ્રમાણે થવાના પરિણામ, નહીંતર પરિણામ બીજી રીતે બગડવાના. કામ બગડે, કામ બગડે તો બગડવાની નહીં, ભૂમિકા અયોગ્યતા જ બગડવાની છે. ત્યાં તો પછી આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ, એ બાજુ બગડવાના જ છે. એ તો
એનું
ફળ મોટું છે. ઉદય જાણીને ક્ષમતા રાખવી, વિષમતા ન આવવા દેવી, એનું ફળ મોટું છે. તાત્કાલિક નુકસાન થાય પણ ભવિષ્યમાં એનો લાભ મોટો છે. એટલે એ તો સમજણ આધારિત છે અને સમજણ પૂર્વક સમાધાન લઈએ એનું ફળ મોટું છે, એમાં કઈ સવાલ જ નથી.
એવી રીતે વિચારી શકાય કે આ કોનો રૂપિયા કોનું કુટુંબ ને આપણે શું લેવા દેવા, એવી રીતે તમને હજી તો ભૂમિકા નથી.
એટલે ત્યાગની ભૂમિકા નથી. અને કોઈ ખોટો ગેરલાભ ઉઠાવતા હોય તો એને સમજાવી શકાય કે ભાઈ આ બધું હું સમજું છું અને આ રીતે ન થવું જોઈએ. પછી તો આપણા એકબીજાના પ્રારબ્ધની વાત તો છે જ.
અનેક વખત સમજાવવામાં આવે, હા, અને ન સમજે
આ, પછી તો એનો કોઈ ઉપાય નથી. પછી તો આપણા પરિણામ સહેજ ચાલે એ પ્રમાણે ચાલવાનું હોય છે. બસ કારણ કે ખેંચો તો પરિણામનું બગડવાના અને છૂટો દોર મૂકો તો બગડવાના. પછી તો એ આપણી યોગ્યતાનો એક આંક આવી ગયો, પછી એથી બહાર જઈને કંઈ કરી શકાય નહીં. કાંઈ યોગ્યતા બહાર જઈને કંઈ કરવા જાવ તો કરી ન શકાય, પરિણામ તો બગડે છે.
ક્ષમતા રાખો,
રિયે સહેજ ક્ષમતા રહીએ તો સારી વાત છે. સ્વભાવ છે માટે સુગમ છે, સહજ છે અને સરળ છે. માટે એટલે સરળતાને અને સ્વભાવને સુસંગતતા છે. સહજતાને સહજતા એટલે નિર્દંભતા, કૃત્રિમતા ના ન હોવી, દંભ ન હોવો, કૃત્રિમતા ન હોવી, એવી જે સહજતા છે પરિણામની, એને સહજ સ્વભાવને સુસંગતતા છે. એટલા માટે આત્માનો જે આત્મિક પુરુષાર્થ છે એ સહજ છે. આત્માનો પુરુષાર્થ કરું 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 ના પરિણામ વાળો કૃત્રિમ નથી. પુરુષાર્થનું સ્વરૂપ સહજ છે અને એ સહજતાને જ ત્રિકાળી સહજ સ્વરૂપ સાથે સુસંગતતા એટલે મેળ છે. એટલે અસરળતા અને કૃત્રિમતાને પોતાના સ્વરૂપ સાથે વિસંગતતા છે. સુસંગતતા નથી એટલે શું છે? વિસંગતતા છે. એ રીતે કોઈ બી કામ થાય સ્વરૂપ ની હયાતી કેવી છે કે સહેલાઈ થી સૂચકો પડે, અને એમ ન હોય તો 3 ઇંચ નો તો પત્તો જ લાગે. એને પૂછવા ઠેકાણું નથી. બહુ ભાગ સમોસર ને એવો કોઈ વિશિષ્ટ પ્રસંગ ની વાત છોડી દે, એને યોગ જ નથી ઉપદેશનો. અને છતાંય સતની પ્રાપ્તિ એને હોય છે કે થાય છે એ શું બતાવે છે? સત સુગમ છે. નરકમાં થાય, નરકમાં તો ઉઘાડ હોય છે જ્ઞાનનો. અહીં તો જ્ઞાનનો ઉઘાડ પીડાઈ ગયો છે એમ કહેવું છે. 3 ઇંચમાં તો જ્ઞાનનો ઉઘાડ પીડાઈ ગયો છે. નરકમાં તો અવધિ જ્ઞાન સુધીનું જ્ઞાન છે. ગુરુગમ એમાં નિમિત્ત છે. ગુરુગમ એટલે શું? પાત્રતા. ગુરુમ એટલે ગુરુ ની ગમ નહી, પણ ગુરુ જે રહસ્યભૂત વાત કરે છે એની ગમ પડે છે એવી જે પાત્રતા જેને છે એને ગુરુગમ કહેવામાં આવે છે. ગુરુગમ પાત્રતાનું બીજું નામ ગુરુગમ છે. પર પરખ વાત છે, પણ છે પોતાની પર્યાયની વાત. પણ અનાદિના વિભાવના અભ્યાસને કારણે દુર્લભ છે. શું છે કે સુગમ છે, સહજ છે ને સરળ છે, તો પછી દલીલ એ આવે છે સાંભળનારને કે તો સુલભ ભાવ થઈ જવું જોઈએ, સુલભ હોવું જોઈએ, પણ પ્રાપ્તિ સુલભ દેખાતી નથી. તો કે દુર્લભતા પણ છે. સહજ સુગમ અને સરળ હોવા છતાં દુર્લભ પણ છે. ઠીક, દુર્લભ કેમ છે? એનું તો કારણ છે. ઓલાનું કારણ નથી, પણ આનું તો કારણ છે કે અનાદિના વિભાવનો અભ્યાસ છે. શું છે? ઉલટો પ્રયોગ કરી રહ્યો છું. આ મારા શરીર મારું, આ કુટુંબ મારું, આ સંપત્તિ મારી, આ મારું, આ મારું, આ મારું, આ મારું, બીજે મારાપણું કરેલું પોતામાં મારાપણું નહીં કરવા દે. બે જગ્યાએ તો રે નહીં અસ્તિત્વ, એક જગ્યાએ રે છે. જ્યાં અસ્તિત્વ છે ત્યાં અસ્તિત્વ સ્થાપ જ્યાં અસ્તિત્વ નથી ત્યાં અસ્તિત્વ થાપ, તો તારા અસ્તિત્વને ભૂલવું પડશે. સમજાય એવી વાત છે. પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. એ સમજાય ત્યારે એમ થાય કે આ કેવી, આ મૂકવું અઘરું લાગે છે, એમ કે આ મૂકવું અઘરું લાગે છે. પર્યાયની પકડમાં ઉભો છે ને. પણ અનંતાએ મૂક્યું, હવે અનંતાએ મૂક્યું, અને તું મૂક તો તને કઈ ખોટ જવાની નથી, ગેરેન્ટેડ. તું પોતા પણ મૂક તો તને ક્યાંય ખોટ જવાની નથી, ને ખોટ જાય તેથી આવજે.
હા,
પણ અનાદિના વિભાવના અભ્યાસના કારણે દુર્લભ છે. આપણા ચંદ્રેશભાઈ છે, બહુ અમલીકરણમાં પહેલેથી છે. મને કે મારે તો આવો ધંધો છે, હોટલ છે, ત્રણ હોટલ છે, એમાં એક હોટલમાં તો બાર છે, બાર એટલે દારૂ સગવડ ઉતારનારને જે અંદર ઉતરવા આવે અને દારૂ પીવો હોય ત્યાં તો વેટ એરિયા છે, એટલે અમે વેચીએ છીએ. પછી વેચતા હોય પીતા તો હોય જ, કેમ કે કિંમતી ચીજ છે અને કુતોલથી પણ માણસ મૂકી દીધું બધું. એના ભાઈ ને બધા ભાગીદાર હતા, એક પંજાબી માણસ હતો, ભાઈ નતો ભાગીદાર. એ મારો ફેંસલો કરો કે મારે લાખો રૂપિયા જતા કરવા પડ્યા. ઘસારો કેટલો ખાધો? 2-4 લાખ રૂપિયાનો ઘસારો ખાઈ લીધો હશે હિસાબ કિતાબ કરવામાં. પછી દરેકનું વેલ્યુ મૂકવી પડે ને, કિંમત ઓલા તો ઓછી જ મૂકે ને. જેને લાભ લેવો હોય શું કરે, જેને લેવું હોય તો ઓછી જ કિંમત મૂકે ને. જેમ કરો એમ મને છૂટો કરી દો, મને આમાંથી છૂટો કરી દો. હાશ છૂટો થયા એમ તો હાશ આમાંથી છૂટ્યો. એ લાભે ને દેખાડો, ઓલું નુકસાન ન દેખાડો. એવી વાત છે, દુર્લભ લાગે મૂકવું, કેમ કે મમત્વ કર્યું છે એટલે મૂકવું દુર્લભ લાગે. મૂકી શકાય છે, ઘણા મૂક્યું છે. પોતાના અભ્યાસના કારણે દુર્લભ છે, પોતાનો સ્વભાવ છે માટે સહજ છે, પોતે જ છે કાંઈ બીજો નથી માટે સહજ થાય. અને પ્રગટ કરે તો અંતર્મૂર્તમાં થાય છે, અનેકને અંતર્મૂર્તમાં પ્રગટ થયો છે, અને ન કરે તો અનંતકાળ પણ જાય છે. બધી એવી વાત, આ બધી હકીકતો બે બાજુની છે. શું એને વિચારીને, સારી રીતે ઊંડાણથી વિચારીને, એનું તાત્પર્ય કાઢીને, પછી એનું અમલીકરણ કરવું. વિશેષ લઈશું 76 નો આશય લઈ લે. મૂકી દે અંદર થી પરિણામ છૂટવા, એની આસક્તિ છૂટવી, રસ છૂટવો, શ્વાસ માગે છે. દેખો આત્મ પ્રાપ્તિમાં વિભાવ પરિણામોનો રસ મુખ્યપણે અવરોધક છે. તેથી આત્મપ્રાપ્તિના અનેક ઉપાયો પબ્લિક સાધનો વિભાવરસ ચાલુ રહેતા નિષ્ફળ જાય છે. અને તેથી આત્મપ્રાપ્તિના ઉપાયના પ્રારંભથી લઈને ઉપરની બધી જ ભૂમિકામાં વિભાવરસ નો અભાવ થાય તેવી જ પ્રયોજના હોય છે. અને તે જ તે પ્રયોજના જ જ્ઞાનીનો માર્ગ છે.